પણ એમને નરક આયુનો ત્રિયંચ આયુનો એવી જાતિના બંધ નહીં થાય એ વખતે. સમજાય છે કે નહીં? અશુભ ભાવ નહીં આવે એવું નથી કેવું, બંધ નહીં થાય. તો સાંભળો જરા કે આજે મિથ્યાત અને અનંતાનુબંધી બે કશાય ગઈ નાસ્તીથી, અંદર આત્માનો આશ્રય કર્યો તો. આ બધું થોડુંક સમજવું. અંદરમાં ને અંદરમાં જ્યારે વાત કરીએ તો અંદરમાં ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા તો સદાય ત્રણેય કાળે મોજૂદ છે, નંબર એક વાત. પછી આ શુદ્ધ આત્માનો પર્યાય આશ્રય કર્યો, અંદરમાં દ્રવ્ય સ્વભાવનો આશ્રય કર્યો તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, પ્રાપ્તની પ્રાપ્તિથી આનંદનો અનુભવ થયો. બરાબર, પર્યાયની અંદર બે અલગ અલગ ભાવ સમજવા છે. જે સમ્યક દર્શન સ્વભાવના આશ્રય પ્રગટ થયું ને એ સંવર નિર્જરા આવી ગયું. જે અંદરમાં જ્ઞાયક ભાવ શુદ્ધ ભાવ જે છે એ પરમ પારિણામિક ભાવ જ્ઞાયક ભાવ જીવ તત્વ આવી ગયું. એના આશ્રય સમ્યક દર્શન પ્રગટ થયું એ સંવર નિર્જરા તત્વ આવી ગયું. પણ હજુ સમ્યક દ્રષ્ટિ જીવને પર સાથે જોડાણ છે, તો જેટલું જોડાણ છે એટલો આશ્રવ અને બંધ તત્વ પણ એના જીવનમાં જોવામાં આવે છે. બરાબર, હવે આ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ, આશ્રવ ગયો ત્યાં, કર્મની વાત કરીએ, દ્રવ્ય કર્મ જે આપણે ભણ્યા, દ્રવ્ય આશ્રયથી જે ભિન્ન છે, પણ એમાં પણ શું ફેરફાર થાય છે નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં? તો આ જે મિથ્યાત્વની સાથે રિલેટેડ 16 પ્રકૃતિ છે, 16 પ્રકૃતિ મિથ્યાત્વ સાથે રિલેટેડ છે, અને અનંતાનુબંધી સાથે 25 પ્રકૃતિ રિલેટેડ છે, 16 અને 25. તો આ મિથ્યાત્વની જે 16 આવે છે ને એમાં નરક આયુ આવી જાય છે, નરક ગતિ નરક આયુ, અને અનંતાનુબંધીની જે 25 આવે છે ને એમાં ત્રિયંચ આયુ જે છે ને એના અંતર્ગત આવી જાય છે. બરાબર, આ લોજિક આખું આ છે એની સાથે. બરાબર છે કે નહીં? વ્યવસ્થા આવી છે. હવે સમ્યક દ્રષ્ટિ જીવને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કશાય ગયા છે, અને આ મિથ્યાત્વના પરિણામ ને અનંતાનુબંધીના પરિણામ હોય ને તો એ કષાયની જે રેન્જ કહેવાય, ભાવોની અંદરમાં જે સંકલિષ્ટતા કહેવાય, તીવ્ર કષાય, સમ્યક દ્રષ્ટિ જીવને એ રેન્જની કષાય નથી જોવામાં આવતી. એક થોડુંક તમને ઈશારો કરું, વધારે નથી કહેતા. એક લેશિયા સમજવું, લેશિયા વસ્તુ અલગ છે, સાંભળજો. જે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સંજ્વલન જે 4 કષાય કહેવાય છે ને એનું સ્વરૂપ અલગ છે. ટોડરમજી સાહેબ બીજા અધિકારમાં વાત કરેલી છે. અનંતાનુબંધી કષાય એનું નામ આપ્યું કે જે અંદરમાં સમ્યક્ત્વ આચરણ ન થાય, સ્વાનુભૂતિ સમ્યક્ત્વને ઘાતવામાં જે નિમિત્ત છે, સમ્યક દર્શનને ઘાતવામાં અને સમ્યક્ત્વ આચરણને ઘાતવામાં જે નિમિત્તે અનંતાનુબંધી કષાય છે. અપ્રત્યાખ્યાન કષાયનો ઉદય છે તો આ બાજુ દેશ ચારિત્ર જોવામાં આવતું નથી. આમથી કહે તો દેશ ચારિત્ર નથી તો અપ્રત્યાખ્યાન આવરણનો ઉદય છે. તો એ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલનનો રોલ અલગ છે. અને લેશિયાની વ્યાખ્યા એ કરી છે, કષાયથી અનુરંજિત યોગના પરિણામ એને લેશિયા કહેવાય. આટલી એક લાઈન બોલી જઈશું સાથે આપણે, કષાયથી અનુરંજિત યોગના પરિણામ એને લેશિયા કહેવાય. કષાયથી અનુરંજિત એટલે અંદરમાં કોઈને તીવ્ર કષાય થાય, કોઈને મંદ કષાય, કોઈને મંદતર કષાય. અને યોગ કોને કહેવાય કે આ મન વચન કાયા એના નિમિત્તે આત્માના પ્રદેશોમાં પરિસ્પંદન થાય, કંપન થાય, ને યોગ કહેવાય. મન વચ આ મન વચન કાય તો જડ છે, પણ એના નિમિત્તે અહીંયા આત્માના પ્રદેશોમાં શું થયું છે? પરિસ્પંદન, કંપન થાય છે, ઝંઝનાટી, કંપન થાય છે. તો આત્માના પ્રદેશોમાં કંપન થયું છે તો આત્માની પર્યાય યોગ. બરાબર છે કે નહીં? હા, તો એ જે યોગનું કંપન જે 13માં ગુણસ્થાન સુધી કહ્યું ને, સહયોગ કેવલી, તો યોગોનું કંપન. અને બીજા નંબરમાં કષાય, કષાય જે છે એ શ્રદ્ધા અને ચારિત્ર ગુણની વિકારી પર્યાય, મિથ્યાત્વ ક્રોધ માન માયા લોભ એ વિકારી ભાવ. હવે કશાય જીવને આવ્યું અંદરમાં ક્રોધમાં અને આત્માના પ્રદેશોનું કંપન થયું, તો કશાયથી અનુરંજિત યોગના પરિણામ થાય ને એ વખતે પાંચે પાપોમાં અથવા તો એવી રીતે જે પ્રવૃત્તિ થાય છે એને લેશ્યા કહેવામાં આવે છે, લેશ્યા. હવે આ લેશ્યા જે છે, સાંભળજો, લેશ્યા એમાં છ પ્રકારના ભેદ કહ્યા છે. કૃષ્ણ, નીલ, કાપોત, પિત, પદ્મ અને શુક્લ છ પ્રકારની લેશ્યા કહી છે. અને આ છે છ લેશ્યા મિથ્યા દ્રષ્ટિને પણ જોવામાં આવે. એનો અર્થ તમને સિમ્પલ કહું ને, કૃષ્ણ લેશ્યા એટલે ખરાબમાં ખરાબ તીવ્ર મારી નાખવાના પરિણામ, ગમે તેવા એવી જાતિના પાપ કરે કે કોઈ જાતિનું આમ બિલીવ ના કરે એવા પાપ કરે, કૃષ્ણ લેશ્યા. અને સૌથી એકદમ નીચે આવી જાય ને, ડાયલ્યુટ થયેલી એકદમ, શુક્લ લેશ્યા. તો આ જીવે અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કર્યું, આ જીવે અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કર્યું ને શાસ્ત્રમાં લખ્યા એવા ચોખ્ખા મહાવ્રત વગેરે પાડ્યા, કશા એકદમ મંદ થઈ ગયા, અતિ મંદ, અને નવમી ગ્રેવ્યક સુધી જાય છે. શુક્લ લેશ્યા કહીએ અને સાંભળજો, શુક્લ લેશ્યા પણ અનંતાનુબંધી એમને ઉભી છે, આ સમજવાનું છે. અનંતાનુબંધી એમને ઉભેલી છે, એવી જાતિના આચરણ કરે છે કે કોઈ દુશ્મન આવીને શરીરના ટુકડે ટુકડા કરીને આંખનો ખૂણો પણ લાલ ન થાય, સમજાય છે કે નહીં? એવી જાતિના મંદ કશાયના આચરણ કર્યા છતાં પણ મિથ્યાત્વ અને અનંતાનુબંધીની 41 પ્રકૃતિ બંધાય છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધીની 41 પ્રકૃતિઓ જે છે ને એ બંધાય છે, કેમ કે મિથ્યાત્વ અને અનંતાનુબંધી ઉભા છે ત્યાં. અને એક બાજુ સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનવાળા ધર્માત્મા 96,000 રાણીના ભોગમાં પડ્યા છે, હમણાં વાત અશુભમાં પડેલા છે, યુદ્ધમાં ઉભા છે અને લડાઈમાં ન્યાય માટે યુદ્ધમાં સમ્યક દ્રષ્ટિ ઉભા છે અને હજારો હાથી ઘોડાનો કચ્છર ઘાણ પણ નીકળી જાય, સમજાય છે? પંચેન્દ્રિય જીવો મરી જાય. લેશ્યા, કૃષ્ણ લેશ્યા, અપ્રત્યાખ્યાનવાળી કૃષ્ણ લેશ્યા, સમીલભાઈ, અનંતાનુબંધીવાળી નહીં. કૃષ્ણ લેશ્યા કઈ? કૃષ્ણ લેશ્યા અપ્રત્યાખ્યાનવાળી કૃષ્ણ લેશ્યામાં આવી જાતિના પરિણામ હોય, આવી જાતિના પરિણામ. પેલી બાજુ દ્રવ્યલિંગી મુનિરાજને શુક્લ લેશ્યા, એક જીવ પણ આમ કદાચ એકેન્દ્રીય જીવ ભૂલમાં પણ આમ એમ એક જીવ કદાચ આમ કોઈનાથી આમ પગ નીચે આવી જાય તો પણ અંદરમાં આમ ફફડાટ થઈ જાય, અરે આ શું કરે છે, શું કરે છે, શું કરે છે, તમને એવી જાતિના અંદરમાં કહેવાય ને કોમળ એવી જાતિના પરિણામ. પણ અંદરમાં પરિણામ માત્રથી ભિન્ન ભગવાન આત્માની અનુભૂતિ નથી થઈ, સમજાય છે કે નહીં? ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશક બીજા અધિકારને એક લાઈન કહી છે, બધું ખુલતા નથી આપણે, બહુ ગજબની લાઈન લખી છે. ગુરુદેવશ્રીએ જે સમ્યક્ત્વનો મહિમા બતાવ્યો ને, આવી બધી લાઈનો જ્યાં જ્યાં સાંભળવા મળે ત્યાં આપણે આમ એકદમ આમ કહેવાય ને શરીરમાં બ્લડ એકદમ જોરથી દોડવા માંડે. પંડિતજી સાહેબે લખ્યું છે, સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા વિના ઘાતી કર્મોની બધી પ્રકૃતિનો નિરંતર બંધ ચાલુ રહે છે. કેવી સરસ લાઈન લખી છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થઈને સ્વાનુભૂતિ નથી થઈ, અંદરમાં સ્વસંવેદનમાં આત્મા પ્રત્યક્ષ નથી થયો તો ગમે તેવા મંદ પ્રકારના કશાયના આચરણ કરે ને તો પણ ઘાતી કર્મોની જે 47 પ્રકૃતિ કહી ને એ બધી તો બિલકુલ બિંદાસ એમને એમ બેઠેલી છે, સમજાય છે કે નહીં? હા, બધી પ્રકૃતિઓનો ઘાતી કર્મની પ્રકૃતિઓ નિરંતર બંધ થાય છે. અને બીજી બાજુ સાંભળજો, સમ્યક દર્શન થયું, હવે આ છે સમ્યક દર્શન થયું અને જે કહ્યું ને પાપમાં પડેલા છે, અશુભમાં પડેલા છે ને, અશુભમાં પડેલા હોય છતાં પણ એની પાસે સમ્યક દર્શનની પ્રોપર્ટી છે. હા, સર્વ ગુણાંશ તે સમ્યક્ત, નોટ ઓનલી સમ્યક્ત, હતા સમ્યક્તની મુખ્યતાથી કહ્યું, બાકી અનંત ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન થયું છે. પૂજ્ય સોગાનીજી સાહેબના શબ્દોમાં કહીએ ને, ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. શું લાઈન છે? ખરેખર તો બોલો જો, બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. આ ભગવાન આત્મા પાણીવાળો છે, પાણીવાળો કે તાકાત વાળો છે. હા, બળવાન વસ્તુનું પ્રાપ્તની પ્રાપ્તિ પર્યાયમાં બળ આવ્યું છે, સમ્યક દર્શનનું બળ આવ્યું છે. અને સમ્યક દર્શનનો પાવર એવો છે, પાવર એવો છે, ભલે આ બાજુ અશુભના પરિણામ હોય ને, અશુભના પરિણામ હોય તો પણ કહે છે 41 પ્રકૃતિનો બંધ નહીં થાય, નહીં થાય 41 પ્રકૃતિ. આ કર્ણાન યોગ પણ જૈન શાસનનો એવા છે ને, પૂજ્ય ગુરુદેવસિંહના કારણે ચરણાન યોગની અંદરથી પણ, કર્ણાન યોગમાંથી પણ અંદરમાં ભગવાન આત્મા દેખાયા આપણને. ચરણાન યોગમાં પણ ભગવાન આત્મા દેખાય, પ્રથમાન યોગની અંદર પણ શુદ્ધ આત્મા દેખાય, એ ગુરુદેવસિંહની દેન છે, સમજાય છે કે નહીં? હા, યશોધર મુનિરાજ ની વાત કરી, પેલા ગળામાં સર્પ નાખ્યો ને પછી પરિણામ પલટાઈ ગયા. પ્રથમાન યોગ આપણે ભણીએ, પણ પૂજ્ય ગુરુદેવ શ્રી બતાવ્યું કે અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો ક્ષમા માગે છે, ભૂલેલો ભગવાન છે. આ છે પ્રથમાન યોગ વાંચતા પણ શીખવાડ્યું. સમજાય છે કે નહીં? તો સમજો જરા, એ સમ્યક દ્રષ્ટિ જીવ છે, પાપના પરિણામમાં હોય એ વખતે એમના 41 પ્રકૃતિનો મિથ્યાત્વની રિલેટેડ 16 અને અનંત અનુબંધીની 25 પ્રકૃતિઓનો બંધ થતો જ નથી, અને બાકી જેટલી રહીને એનો સ્થિતિ અનુભાગ પણ ઘટી જાય છે. જે આપણે કાલે પણ કહ્યું ને, આ તો છે જ નહીં, આ મિથ્યાત્વ અનંતાનુબંધી છે નહીં, અને અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજવલન જે છે ને, એ ટોડરમલજી સાહેબે 9મા અધિકારમાં લખ્યું છે, આ મિથ્યાત્વ ને ભાઈ, મિથ્યાત્વ ને અનંતાનુબંધીની હાજરીમાં, મિથ્યાત્વ ને અનંતાનુબંધીની હાજરીમાં આ કશાયો જે કુદકા મારતી હતી ને, આ ગઈ ને, પછી આ પણ એવા કુદકા નથી મારતી. જેમ યુદ્ધની અંદર રાજા જીતાઈ ગયો ને, તો રાજાની હાજરીમાં આ બધા જે કુદકા મારે ને, સમજાય છે ને, રાજાની હાજરીમાં આમનો જે પાવર જોવામાં આવે, રાજાનું જયારે સિંહાસન ડૂલી ગયું ને, તો પછી કહે છે બાકીના જે હોય ને એ ઢીલા પડી જાય. એમ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજવલન કશાયનો પણ પાવર ઢીલો પડી જાય છે. પંડિતજી સાહેબ 9મા અધિકારમાં વાત લખી છે. આ મજાની વાતો છે ભાઈયા. કાલે સર્વા સિદ્ધિના દેવો 33 આગળ ચર્ચા કરે જ ને, શું કામ ના કરે? એમને ખાવા પીવાની ભણવાની ને આ તે બીજી કોઈ ટેન્શન, એટલું પુણ્ય છે ને ત્યાં આગાડી, બસ તો આમાં ઉપયોગ લગાવે છે. હા, તો એક તો આજે વાત એક તો ખાસ એ હતી કે એ સમ્યક દ્રષ્ટિ જીવને એ અશુભ ભાવ આવે છતાં પણ એવા પ્રકારના કર્મનો બંધ થતો જોવામાં આવતો નથી. જો ને, લેશિયાનું અંતર સમજવું જોઈએ. આવી જાતિના પાપના પરિણામ જોવામાં આવે સમ્યક દ્રષ્ટિને, અરે વધારે શું કે, 7મી નરકમાં સમ્યક દ્રષ્ટિ છે ને ભાઈ, 7મી નરકમાં નિયમથી કૃષ્ણ લેશિયા જ હોય છે. લેશિયા કૃષ્ણ જ હોય છે. સમજાય છે કે નહીં? કૃષ્ણ નીલ કાપોત પીત પદ્મને શુક્લ, સૌથી ખરાબ કૃષ્ણ લેશિયા હશે. તો 7મી નરકમાં અસંખ્ય સમ્યક દ્રષ્ટિ પણ છે, અને લેશિયા ફિક્સ કૃષ્ણ જ છે. વિચાર કરો સમીલભાઈ, સમજાય છે કે નહીં? કૃષ્ણ લેશિયા હશે. 41 પ્રકૃતિ જે કહીને એનો બંધ નથી થતો ત્યાં આગાડી. બળ કોનું છે? બળવાન વસ્તુનું બળ છે. આપણે લઈશું પછી. પંડિતજી સાહેબે લખ્યું છે દોલતરામજી, છિન્મૂરત દગધારી કી મોહે રીતિ લગત હૈ અટાપટી, બાહર નાર કી કૃત દુઃખ ભોગે, અંતર સુખ રસ ઘટા ઘટી. છિન્મૂરત દગ ધારી કી મોહે રીતિ લગત હૈ અટાપટી. અટપટું લાગે છે બધું, કે આ કેવી રીતે બનતું હશે? કેમ કે અજ્ઞાની જીભ બધું બહારથી માપ કાઢે છે, અને આમાં બહારથી માપ નીકળે નહી. સમયસારમાં નિર્જરા અધિકારમાં લખ્યું છે, બહિરાત્મા જે છે તો બહારથી માપ કાઢે છે. બહિરાત્મા, હા, જ્ઞાનીની વાત તો જ્ઞાની જાણે, અંદરમાં એને શું ચાલે છે. હાથીના દાંત બતાવવાના જુદા હોય છે, ચાવવાના જુદા હોય છે. જ્ઞાની યુદ્ધમાં ઉભેલા દેખાય, લડાઈમાં દેખાય, ભોગમાં દેખાય, પણ એ બતાવવાના દાંત જુદા છે, અને અંદરમાં એમને આત્માની જે રમતો ચાલી રહી છે અંદરની વાત એ જ્ઞાની પુરુષો જાણે છે. જ્ઞાન કલા જિનકે ઘટ જાગી, તે જગ માહી સહેજ વૈરાગી. જ્ઞાની મગનવી સહ સુખ માહી, યહ વિપરીત સંભવે નાહી. બનારસી દાજી લખ્યું છે, શું કહે છે? જ્ઞાન કલા જિનકે ઘટ માહી, તે જગ માહી સહજ વૈરાગી. આવીને વાત હમણાં કેટલી સરસ વાતો હતી. એક એક જો સાંભળો જરાક આજના પ્રવચનો, થોડો ભાવ કહેવાનો વિશેષ ભાવ છે. એક તો મજાની વાત એ આવી કે સમ્યક દ્રષ્ટિ જે છે જ્ઞેયોમાં ભાગ નથી પાડતા ને, સહજ વૈરાગી, આ ઇષ્ટ અને ઇષ્ટ ભાગ નથી પાડ. એ સમ્યક દ્રષ્ટિના સમ્યક જ્ઞાનને સમજાવવા માટે રાજમલજી સાહેબે કેવડી ભગવાનને આગળ કર્યા. આનંદની વાત તો એ છે, કેવડી ભગવાનને છે ને આપણી પાસે કળશ ટીકામાં. જો એક નજર તમને બતાવું કળશ ટીકામાં આવે આવી વાત, જો પેજ નંબર કળશ ટીકામાં 105 છે, 105માં નીચેથી બીજી લાઈન છે. કડફટીમાં 105માં પેજ પર નીચેથી બીજી લાઈન ભાવાર્થ આમ છે, થોડોક અવાજ કરજો સંકિતભાઈ, ભાવાર્થ આમ છે, મળી ગયું ને, ગે ગાયક નો સંબંધ બે પ્રકારે છે. આ શું કહ્યું, ગે ગાયક સંબંધ નો બે પ્રકારે છે, ગે ગાયક સંબંધ બે પ્રકાર એટલે સિમ્પલ કહું પહેલા, જ્ઞે જ્ઞાયક સંબંધ બે પ્રકાર એટલે એક સમ્યક દ્રષ્ટિ ને એક મિથ્યા દ્રષ્ટિ બતાવો. સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં પણ જણાય છે આ રૂમાલ છે, મિથ્યા દ્રષ્ટિના જ્ઞાનમાં પણ જણાય છે આ રૂમાલ છે. સમજાય છે કે નહીં? હા, જીવ છે ને તો જીવમાં જાણવાનો સ્વભાવ છે, સફર પ્રકાશક સ્વભાવ છે, બરાબર છે કે નહીં? હવે હવે એમાં પછી કેવી રીતે ભાગ પડી જાય છે જોઈએ. સૌથી પહેલા આ વાત બતાવી કે જ્ઞે જ્ઞાયક સંબંધ બે પ્રકારનો છે. જો શું લખ્યું છે, ભાવાર્થ આમ છે, જ્ઞે જ્ઞાયકનો સંબંધ બે પ્રકારે છે. એક તો શું છે, જાણપણા માત્ર છે અને રાગ દ્વેષ રૂપ નથી. આ પેલો સમજાય, સમ્યક દ્રષ્ટિની વાત, જાણપણા માત્ર છે, રાગ દ્વેષ રૂપ નથી. સમજાય છે કે નહીં? નિરાશ્રવ કહી દે ને, અભિપ્રાયની અપેક્ષાએ જાણપણા માત્ર છે. પછી શું લખ્યું છે મારે ખાસ બતાવો, જેમ કે આ, હા ભાઈ, જેમ કે અસમ્યક દ્રષ્ટિ જે છે ને એનો જ્ઞે જ્ઞાયક સંબંધ બતાવવા માટે સમ્યક દ્રષ્ટિના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવના બતાવવા માટે ઉદાહરણના રૂપે કોને લીધા છે, જેમ કે કેવલી ભગવાન સકલ ગે વસ્તુને દેખે છે, જાણે છે. વા, કેવલી ભગવાનની પંગતમાં જ્ઞાની પુરુષોને બેસાડ્યા છે. હા, એ છે. હમણાં કહ્યું ને, સાતમી ગુણસ્થાન વાળા, સાતમી નરક વાળા સમ્યક દ્રષ્ટિ નારકી, આ સાતમી નરક વાળા સમ્યક દ્રષ્ટિ છે ને નારકી, એ કહે છે કેવલી ભગવાન જેવું એમનું જ્ઞાનનું પરિણમન છે. હા, છે, જુઓ તો ખરા. જેમ કે, હવે સમજાવું કેવી રીતે, ભાષા અનારી વિના સમજાવી શકાય અનારીને. જેમ કે કેવલી ભગવાન ગે વસ્તુને દેખે છે, જાણે છે, પરંતુ કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ વસ્તુમાં રાગ અને દ્વેષ કરતા નથી. તેનું નામ શું કહ્યું, તેનું નામ શુદ્ધ જ્ઞાન ચેતના કહેવા. શુદ્ધ જ્ઞાન ચેતના આનું નામ છે. એક અશુદ્ધ જ્ઞાન, એક અશુદ્ધ કર્મ ચેતના, કર્મ ફળ ચેતના, એ મિથ્યા દ્રષ્ટિની વાત છે ને. આ પેલી શુદ્ધ જ્ઞાન ચેતના, ધર્મ ચેતના કહ્યું ને, જો તેનું નામ શુદ્ધ જ્ઞાન ચેતના કહેવાય છે. હવે જો, હવે લખ્યું, સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન ચેતના રૂપ જાણપણું છે, તેથી મોક્ષનું કારણ છે, બંધનું કારણ નથી. બીજું જાણપણું એવું છે કે, બીજું જાણપણું આવે, બીજું જાણપણું કોનું, મિથ્યા દ્રષ્ટિનું જાણપણું, અને પહેલું જાણપણું કોનું, પહેલું જાણપણું સમ્યક દ્રષ્ટિનું જાણપણું. વાહ, હા, કે સમ્યક દ્રષ્ટિનું જાણપણું કેવું, કેવું સમ્યક દ્રષ્ટિનું જાણપણું, જ્ઞેયોમાં બે ભાગ પાડતા નથી. સમજાય છે કે નહીં? હા, અહીંયા સમજો કે એક દિવસમાં 24 ઇંચ વરસાદ પડી જાય તો ઇષ્ટ અને અનિષ્ટ અજ્ઞાની શું કરશે તરત જ? હા, લખ્યું છે ને, સાથે વાંચી લેજો. અને મોહ કર્મ, અને જો બીજું જાણપણું એવું છે કે કેટલીક વિષય રૂપ વસ્તુનું જાણપણું પણ છે, જાણપણું પણ છે, એ તો છે, પણ વધારે શું કરે છે, જગતમાં નથી કહેવાય, ડાહ્યો ને પછી વચ્ચે, સમજાય છે, દોઢ ડાહ્યો, આ મિથ્યા દ્રષ્ટિ એવો છે થોડુંક. હા, જાણપણા ટોડરમલજી સાહેબે 3-4 અધિકારમાં લખ્યું છે, હવે પોતાનો સ્વભાવ તો માત્ર જાણવા દેખવાનો છે, પણ આ કેવળ જાણવા દેખવા વાળો રહેતો નથી, પણ જે જે પદાર્થોને જાણે છે, દેખે છે, એમાં આ ઇષ્ટ છે, આ અનિષ્ટ છે. ઇષ્ટ પદાર્થો પ્રત્યે રાગ કરે છે, અનિષ્ટ પદાર્થો પ્રત્યે દ્વેષ કરે છે. આ મારું છે, આ તારું છે. આ પ્રમાણે અજ્ઞાની જીવ, એને જ્ઞાનમાં જ્ઞેયો જણાયતો છે, પણ એ કહેશે સખણો રહેતો નથી, અને એના કારણે અનંત સંસારની પરિપાટી એની ચાલુ રહે છે. એક લાઈન આવે છે, સાંભળજો, હાથી એક ઘાસ દોનો કો એકમેક કર ખાતા હૈ, સ્વાદ કહાં મીઠે ફીકે કા સબકો સાથ ચબાતા હૈ, રાગ ઓર ચૈતન્ય એક સા, राग और चैतन्य एक सा, जिसको अनुभव आता है उसको कैसे मिले आत्मा, वह संसार कमाता है। शुं कयुं से आ समय सार श्लोक आवे छे, कदी पूज्य गुरुदेव ने समय में कोई तरतज आ श्लोक बनावी ने संभळाव्यो हतो। आ कर्ता कर्म अधिकार में श्लोक आवे छे, आ शुं कयुं सांभळो। हाथी एक घास दोनों को एक मेक कर खाता है। अज्ञानी मिथ्या दृष्टि से ज्ञेयो मां शू करे से आ इष्ट अने अनिष्ट आ पर्याय मां राग द्वेष ना विकारी भाव थाय परज्ञेय से अने आ मारू स्वज्ञेय से। तो स्वज्ञेय अने परज्ञेय करवानू से भेद ज्ञान, स्व अने पर वच्चे करवानू से भेद ज्ञान, बराबर सांभळजो। स्व अने पर वच्चे करवानू से भेद ज्ञान, एनी जगह स्व अने परमा करे से भेड़ सेड। करवानू छे त्यां भेद ज्ञान, त्यां करे से भेड़ सेड। अने जे बाहर ना जे ज्ञेयो छे, बाहर ना ज्ञेयो एमा कोई भेद नु ज्ञान करवानू नथी, मात्र ने ज्ञेय तरीके स्वीकारवाना छे। त्यां गाड़ी जुदू पाड़े छे के इष्ट से अनिष्ट से। એટલે કહે છે ત્યાં ગાડી આ હાથી ત્રિયંચો હોય છે, એને શેરડી આપવામાં આવે અને આપણે શેરડી ખાઈએ, મોસંબી ખાઈએ તો કેવી રીતે ખાઈશું? મોઢાની અંદરમાં ફેરવવામાં આવે ને, મોસંબીના પીસ મોઢામાં ફેરવવામાં આવે ને, તો સેને ગ્રહણ કરીશું ને સેને છોડીશું? રસને ગ્રહણ કરીએ છીએ ને કૂચાને કાઢીએ છીએ ને, હા? જયારે ત્રિયંચોને આપવામાં આવે, આમાં સમયસરમાં આગળ ગાથામાં પણ લખ્યું છે, હાથીને લાડવાને ઘાસ બધું આપ્યું હોય તો બધું ભેગું કરીને ખાઈ જાય, કઈ ખબર નથી પડતી ને, એમ અજ્ઞાની જીવને ત્રિયંચ જેવું કહ્યું છે। ત્યાં લખ્યું છે પરમ અવિવેક શબ્દ વાપર્યો છે આચાર્ય દેવે, પરમ અવિવેકથી। જેમ પરમ અવિવેકથી હસ્તી આદિ પશુઓ સુંદર આહારને તૃણ સહિત ખાઈ જાય છે, કેવા શબ્દો વાપર્યા છે? સુંદર આહાર, લાડવા વગેરે સુંદર આહાર, એને ઘાસ સાથે હસ્તી આદિ પશુઓ શું કરે છે? ખાઈ જાય છે। એવી રીતે હવે સંબોધન કર્યું છે અજ્ઞાની જીવને, એવી રીતે અજ્ઞાની જીવો પરમ અવિવેકથી અંદરમાં પોતાના સ્વરૂપના આત્માના આનંદનો ભોગવટો કરવાનો છોડીને પરમ અવિવેકથી રાગ અને પરદ્રવ્ય સાથે એકમેકપણું કરીને એનો જે ખાવાનો સ્વભાવ છે, એ ખાવાનો સ્વભાવ સમજી ગયા ને, માનવાનો સ્વભાવ છે ને, તો ત્યાં લખ્યું છે છોડ છોડ છોડ, આવું લખ્યું છે, મિથ્યાત્મને તું છોડ। એટલે કહીને હાથી એક ઘાસ દોનો કો એક મેક કર ખાતા હૈ, સ્વાદ કહા મીઠે ફીકે કા સબકો સાથ ચબાતા હૈ। राग और चैतन्य एक साम, जिसको अनुभव आता है, समझी गए ने, राग अने आत्मा, राग नो स्वाद ए झेर नो स्वाद से अने आत्मा ना स्वाद आनंद नो स्वाद से, जो टोडरमल जी साहेब मोक्ष मार्ग प्रकाशक में लख्यू से गे मिश्रित ज्ञान नो स्वाद ले से। कयो शब्द लख्यू से? ज्ञे मिश्रित ज्ञान नो स्वाद ले, केवल ज्ञान नो स्वाद ले तो नती, आत्मा ना आनंद नो स्वाद ले तो नहीं। उसको कैसे मिले आत्मा, वह संसार कमाता है। जे जीव आ ज्ञेयो नी अंदर बे भाग पाड़े से, आ सारू से ने आ खराब से। अरे केवी वात से, आ अज्ञानी जीव जे ओपिनियन आपे से घड़ी में फरी जाए से, फरी जाए, समझाय से कि नहीं? आज वस्तु जे से मने हमणा इष्ट लागे से, एने पाछो हमणा हूं शू कहीश, आ नथी गमतू, समझाय से कि नहीं? એક ને ઇષ્ટ લાગે છે, એક ને અનિષ્ટ લાગે છે, એક ને હમણાં ગમે છે ને પાછો પોતે જ ના પાડે છે કે બંધ કરો, સમજાય છે કે નહીં? હા, તો નક્કી તો કર પેલા ઇષ્ટ છે કે અનિષ્ટ છે। અને ભગવાન કહે છે કે ભાઈ આમાં ઇષ્ટ અનિષ્ટ નો સિક્કો મારેલો જ નથી, એ માત્ર જ્ઞાન નું જ્ઞેય છે। કહું એક વાત જરા સાંભળજો, પછી આમાંથી બતાવું છું વાંચીને, પણ એક મોટા મોટા રૂપમાં ભાવ કહું જે આ બધું આવ્યું ને સાંભળ્યું, એટલે સાંભળજો જરા શાંતિથી। આખું લોકાલોક છે કે નહીં? લોકાલોક છે કે નહીં? તો લોકાલોક છે તો જ્ઞાનનું જ્ઞેય છે। હમણાં પેલી વાત નહીં લગાવતે, એ પણ ખ્યાલ છે કે ખરેખર લોકાલોકનું જ્ઞાન એ પણ વ્યવહારથી છે, ખરેખર જ્ઞાનમાં તો જ્ઞાન જ જણાય છે, બધા એ બધા સમીકરણ પણ ખ્યાલ છે, બરાબર છે કે નહીં? હા પણ અત્યારે ગુરુદેશના કહે અહીં હમણાં એ વાત નથી કરવી આપણે, બરાબર છે ને. અને જ્ઞાનમાં જ્ઞાન જણાય છે એ વ્યવહારનું કથન છે, ગાયક તો ગાયક જ છે, ખડી તો ખડી છે, પણ આપણે હમણાં અત્યારે ગાથા નથી લીધેલી, બરાબર ને. સાંભળજો કે આખું લોકાલોક છે કે નહીં, છે ને લોકાલોક, તો લોકાલોક જ્ઞે છે. ઓકે, અચ્છા લોકાલોક જ્ઞે તો છે, પણ કોના જ્ઞાનનું જ્ઞે છે લોકાલોક? લોકાલોક જ્ઞાનનું જ્ઞે છે, જ્ઞે છે તો જ્ઞાનનું જ્ઞે છે. કયા જ્ઞાનનું જ્ઞે છે લોકાલોક? કયા જ્ઞાનનું જ્ઞે છે લોકાલોક? કે કેવળ જ્ઞાનનું જ્ઞે છે. લોકાલોક છે ખરું કે નહીં? છે, જ્ઞે છે ને, છે જ્ઞે, તો જ્ઞાનનું જ્ઞે છે. ઓકે, બરાબર, જ્ઞાનનું જ્ઞે, પણ કયા જ્ઞાનનું જ્ઞે? કેવળ જ્ઞાનનું જ્ઞે. અત્યારે મારી પાસે કેવળ જ્ઞાન નથી, તો કેવળ જ્ઞાન નથી તો નથી, પણ એથી કરીને લોકાલોક જ્ઞેપણાનો ધર્મ છે થોડો મટી જાય છે. એ તો જ્ઞે છે એ છે, અને જયારે મારી પર્યાયમાં કેવળ જ્ઞાન પ્રગટ થશે ત્યારે આ જ્ઞે જ્ઞે તરીકે જણાશે, એમાં ક્યાં વાંધો છે? સમજાય છે કે નહીં? ફરીથી સમજો, લોકાલોક શું છે? જ્ઞે. કયા જ્ઞાનનું? કેવળ જ્ઞાનનું જ્ઞે છે. જયારે ખીલીને પૂરી કેવળ જ્ઞાન થશે એ વખતે, બરાબર છે. હવે અંદર આવીએ છીએ જરાક, એટલે અંદરથી આમ અંદરથી બહાર આવીએ એક સ્ટેપ. આ બધા પદાર્થો છે, આ બધા પદાર્થો જ્ઞે છે. હવે આખું લોકાલોક નથી લેતા આપણે, થોડું સમેટીએ છીએ ભાઈ, સમેટીએ છીએ. આ જેટલું બધું જે કંઈ દેખાય છે, જેના આપણે 24 કલાક જેના કોન્ટેક્ટમાં રહીએ છીએ, એ બધું જ્ઞે છે. જ્ઞે છે, એમાં ઇષ્ટ કે અનિષ્ટ નથી, સારા ખરાબનો સિક્કો માર્યો નથી, એ જ્ઞેય જ છે. તો જ્ઞે છે, પણ કોનું જ્ઞે? તો એના માટે આપણે સદૈવ જ્ઞાનનું જ્ઞે, આટલું જે બધું જણાય છે એના માટે અત્યારે કેવળ જ્ઞાનની જરૂર નથી, ખાલી સમ્યક જ્ઞાનની જરૂર છે. જ્ઞાનનું જ્ઞે, સમજાય છે ને, આ જ્ઞાનનું જ્ઞે છે, બરાબર. અચ્છા હવે તારી પાસે જ્ઞાન છે કે નહીં? તારી પાસે જ્ઞાન છે કે અજ્ઞાન છે? સમજાય છે ને, જ્ઞાન છે કે અજ્ઞાન છે? કેમ કે આ બધા પદાર્થો તો જ્ઞાનનું જ્ઞે છે, છે તો જ્ઞેય જ છે. તો પણ તું એમ કહેશે કે મને લાલ કલર બહુ જ ગમે, સમજાય છે કે નહીં, અને મને વાદળી કલર તો બિલકુલ ના ગમે, અથવા તો લીલો કલર તો મને બિલકુલ ના ગમે, પીળો કલર તો મને, કોઈએ પીળા કલરનો વસ્ત્ર પહેર્યો ને તોય આની અંદરમાં ઉકળાટ થઈ જાય, કોઈએ પીળા કલરનું વસ્ત્ર, મને ખબર નહીં પીળો કલરની એવી એલર્જી છે, હવે હવે તને કયા ખાતા મિથ્યાર્થ તારું કયા લેવલનું મૂકવું અમારે. વાત સમજાય છે કે નહીં? મારે એ કહેવું છે, શાસ્ત્રોમાં એક અનર્થ દંડ વ્રત લખ્યું છે, તમે સાંભળો, અનર્થના કામ વગરના જીવ કેટલા પાપ બાંધે છે, સમજાય છે, કામ વગરના કેટલા પાપ બાંધે છે. ના તારે લેવા ના દેવા, મને કાળા રંગનું, મને કાળો રંગ તો બિલકુલ આમ જોય ના ગમે, તો તને કેવળ જ્ઞાન પછી પ્રગટ ભગવાનના જ્ઞાનમાં કાળો રંગ નથી જણાતો? નથી જણાતો? તને કાળો રંગ બિલકુલ ના ગમે ને એનો મતલબ તને કેવળ જ્ઞાન, તને તારો સર્વજ્ઞ સ્વભાવ નથી ગમતો, તને ખબર જ નથી, સમજાય છે કે નહીં? એ તો જ્ઞે છે ને, શું ના ગમે? જમવાની અંદર પણ પેલી ગળી વસ્તુ હોય ને, તો ગળી વસ્તુ હોય તો કોઈને સમજો કે ભાઈ તમારે, સમજે ને કે કોઈ પણ બરફી છે, તો મને ખબર નહીં બરફી બિલકુલ ના ગમે, ભાઈ નથી ગમતી તો ને, પણ એમાં 10 જણને તારે આમ પેલું માઇક લઈને એનાઉન્સ કરવાનું ક્યાં આવે છે, બરફી મને બિલકુલ ના ગમે, બિલકુલ ના ગમે, બિલકુલ ના ગમે, એવું કર શું? એટલી કેટલી અંદરમાં કેટલી ગ્રદ્ધતા કેટલી છે, કેટલી ગ્રદ્ધતાથી તું પાપ બાંધે છે. એનો મતલબ તારા કાનમાં હજુ ગુરદેશની વાણી પડી નથી, ખરા અર્થમાં કહીએ તો. એક લખ્યું છે બનારસી દાસજી સાહેબે, છંદ લખ્યું છે, આગમ અક્ષર પરે હે જાકે સવન મેમ, આગમ કે અક્ષર પરે હે જાકે શ્રવણ મેં, હિરદે ભંડાર મેં સમાની વાની આ રખી. બનારસી દાજી લખે છે, આગમ કે અક્ષર, આગમ કે અક્ષર પરે હે જાકે શ્રવણ મેં, હિરદે ભંડાર મેં સમાની વાણી આ રખી. આ રખી માને જ્ઞાની પુરુષોની વાણી, ક્યારે? આગમ કે અક્ષર પડે હે જાકે શ્રવણ મેં, શ્રવણ કર્યું ક્યારે કહેવાય? હિરદે સમાણી, સાંભળીને સીધું અંદરમાં ચાલી ગયું, સાંભળીને અંદરમાં ચાલી ગયું. પછી બેનસિંહના શબ્દમાં કે સ્વભાવની વાત સાંભળતા સોંસર વટ કાળજી ઘા વાગે, જેમ વીજળી પડે ગુરુદેવ છે કે પણ તાંબાનો તાર વીજળી ફટાક દઈને અંદર ઉતરી જાય, તું રૂચતા જગતની રૂચિ આખો રસ ઉડી જાય, તરત જ ખ્યાલ ડગલે ને પડે, ભાઈ મારે શું લેવા દેવા, માં જીનવાણી દરેક પ્રકારે સાવધાન કરે છે. ટોડરમલજી સાહેબે લખ્યું ને, જુઓ તત્વ વિચારનો મહિમા, તત્વ વિચારનો મહિમા. હવે એ ઘડિયાળ છે તો ઘડિયાળનો પટ્ટો આવો છે કે આવો છે? મને આવો પટ્ટો બિલકુલ ના ગમે. તને તત્વ વિચાર અજીવ તત્વ છે ને, અજીવ તત્વ મૂકને બાજુમાં, તારે શું લેવા દે? આમાં સુખ નામનો ધર્મ છે અને એને પહેરી છે ને, તારે શું લેવા દેવા? શું કામ પાપ બાંધે? ચશ્માની આ દાંડી આવી છે ને, આવી છે ને, મુખને બાજુમાં, સમજાય છે કે નહીં? હલાલ કલરની પીડા કા, એમાં સુખ શોધે કે નહીં? દર મહિને આ બદલાવ, આ બદલાવ, આ બદલાવ, છ છ મહિને બદલાવ, પગના જૂતા બદલાવ, સમજાય છે કે નહીં? એમાં ભેદ પડે, આમાં ચાલુ ચાલે, આમાં ચાલુ, બંનેને ક્યાંક ફરવા જવાનું હોય તો કે નહીં આ બરાબર ના, આ કાઢી નાખો, ફરી વખત દેખો તો કપડાં બદલાવે તું એના, સમજાય છે કે નહીં? હા હા, મેચિંગ કરો, મેચિંગ કરો. તું ગેવોમાં ભેદ પાડે છે ને, ગેવોમાં ભેદ પાડે છે, મનને નથી ગમતું, નથી ગમતું ને, તો પછી કહ્યું ને, ભગવાનના જ્ઞાનમાં તો બધું જણાય છે, સમજાય છે કે નહીં? અને તું કહે છે મને આ મને બહુ જ ગમે અને આ મને બિલકુલ ના ગમે. પહેલા નંબરમાં બુદ્ધિપૂર્વક, ટોડરમલજી સાહેબ, બુદ્ધિપૂર્વક તત્વ અભ્યાસ કરો ભાઈ. કામ વગરના તો કમસે કમ પાપના પોટલા બાંધવાનું બંધ કરી દો, બંધ કરી દો, સમજાય છે કે નહીં? અને આ થોડી વાત આવી છે, થોડુંક આ બહારમાં પેલું મેચ વગેરે બધું ચાલતું હોય ને, એમાં આપણો સમય શું કામ બગાડવો આપણે? ના લેવા ના દેવા, સમજાય છે કે નહીં? એટલો ટાઈમ માં જીનવાણી લઈને હાથમાં બેસો ને, એમાં માત્ર આર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાન છે. ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન ક્યાં છે? ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાનથી તો દૂર ચાલ્યો જાય છે. આ ટોપિક છે, ગેવોમાં તું ભાગ પાડે છે ત્યાં બેસી બેસીને, શું કરે છે બોલ? ગેવમાં ભાગત પાડે છે ને, આ સારું રમે છે ને, આ ખરાબ રમે છે ને, આને આમ રમવું જોઈએ, આવા બોલમાં આઉટ થવાતું હશે, આવા બોલમાં તો હું આઉટ ના થવું, સમજાય છે કે નહીં? આ તો સિમ્પલ બોલ હતો, અરે આ મેચ ફિક્સ થઈ ગઈ લાગે છે ને, વેચાઈ ગયા છે, તારે શું લેવા દેવા છે? બંધ કરને, હા, એ બધી રમતો બંધ કર. અને પૂજ્ય બેનશ્રીની ભક્તિમાં આવે છે ને, હોય રમત ઘડી બે ઘડી, બહુ તો દિવસ બે ચાર ની. હવે અમે તમને રમત રમવાનું બતાવીએ છે, અમે તમને પ્લેગ્રાઉન્ડ બતાવીએ છે. એમાં 32 નંબરનો કલશ વાંચો, 31 નંબરનો કલશ વાંચો. અમે તમને પ્લેગ્રાઉન્ડ રમવાનું બતાવીએ છે ને, ક્રીડાંગણ બતાવીએ છે, રમત ગમતનું મેદાન બતાવે છે. ત્યાં તમે રમશો ને તો ક્યારે તમને બહાર આવવાનો ભાવ નહીં આવે. અમે તમને ઓપ્શન આપીએ છે, અમે તમને નોંધારા નથી છોડી દેતા. ક્યાં છોડી દો ને પછી અમારે શું કરવું કે નહીં? અમે તમને એવું એક મજબૂત બળ આપીએ છે કે પછી તમે જિંદગીમાં પેલી વસ્તુને યાદ નહીં કરો, સમજાય છે કે નહીં? આ ગેવોમાં આ એ તો છે, અને કામ વગરના કોઈ લેવા દેવા નહીં, સમજાય છે કે નહીં? એમાં એમનો દોષ નથી, એ તો તને ઓળખતા નથી, જે રમે છે ને એ તો ઓળખતા નથી ને, એને આવું રમવું, એ તને ઓળખીને પાપ નથી બાંધતા, સમજો? એ તો તને ઓળખતા નથી ને, તને નિમિત્ત બનાવીને ક્યાં પાપ બાંધે છે? તને નિમિત્ત બનાવીને પાપ, તું એમને નિમિત્ત બનાવીને શું કરે છે? તું તો પાપ બાંધે છે. અને કામ કામ વગરનું ને ક્યાં છે તારી પાસે એટલો ટાઈમ? હા, કાલે ત્યાં કહ્યું હતું ને બોરીવલી, દેવોને 6 મહિના પહેલા ખબર પડે, 6 મહિના પહેલા ખબર પડે દેહ છૂટવાનો. તને ખબર છે સવાર પડશે કે નહીં? શું ખબર ભાઈ તમારે જઈને આવે ને તમે? હા બોલો, શું ખબર પડે છે? ઘડીકમાં દેહ છૂટી જાય. આપણે આપણા જીવનમાં કેટલી ઘટનાઓ જોઈ છે ને, ખબર નહીં, એકદમ સાયલન્ટ એટેક આવીને દેહ છૂટી ગયો નાની નાની ઉંમરમાં. ક્યાં સમય છે તારી પાસે? અને ભોગભૂમિના જીવોના અસંખ્ય વર્ષોના લાંબુ આયુષ્ય હોય છે, અસંખ્ય વર્ષો હોય છે, સમજાય છે કે નહીં? અસંખ્ય વર્ષો, એટલું પણ તારું લાંબુ આયુષ્ય નથી. 100 પૂરા કદાચ કરે તો કરે, અને જેટલા ગયા એમાં તે શું કર્યું છે તું જરાક સર્વૈયું તો લગાવ, જેટલા ગયા એમાં તે શું ઉકાળ્યું છે, શું કર્યું છે તે, બાકી એટલા રહ્યા છે કે નહીં, અને તારું જીવન ક્યાં જઈ રહ્યું છે? એક ભજનમાં આવે છે, બધાને આવડતું હશે ને, એક આવે છે લાઈન, હે જીવ જરા સાંભળ, તું શું કરી રહ્યો છે, છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઈ રહ્યો છે તું? તારી પર્યાયને લઈ જવાની છે અંદરમાં. પૂજ્ય ગુરુદેવ શ્રી એટલા માટે મળ્યા છે, જૈન કુળમાં આપણે એટલા માટે આવ્યા છે કે મારે મારી પર્યાયને અંદરમાં લઈ જવાની. રોજ કહીએ છીએ, ખબર યાદ આવી જાય છે, બેઠક બદલી કાઢો, એવી જગ્યાએ બેસવાનું રાખો કે અહીંયાથી બહાર ગયા પછી એવી જગ્યાએ બેસવાનું રાખો કે આજ વાત સાંભળવા મળે, સમજાય છે કે નહીં? હે જીવ જરા સાંભળ, તું શું કરી રહ્યો છે, છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઈ રહ્યો છે તું? શૈશવ વીતી ગયું છે, યૌવન રહ્યું છે વીતી, આવી રહ્યું છે ગડપણ, ને મોત રહ્યું છે તાકી. વિચાર તો કર, સમયને ગુમાવીને તું ધનને લૂંટી રહ્યો છે, છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઈ રહ્યો છે તું? રત્નો ને ફેંકીને તું. હા, આવી જાતિનો અવસર મળ્યો છે, કહ્યું ને ઘરે ગયા પછી ટાઈમ મળ્યો ને, કાલે જ આવ્યું વાંચનમાં, ભાઈ જીનવાણી વાંચો 4-6 કલાક આમાં કાઢો. રત્નો ને ફેંકીને તું, એ સમય ને રત્નો ને ફેંકીને તું, પથ્થર વીણી રહ્યો છે, છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઈ રહ્યો છે તું, તારા માથે કેટલી જવાબદારી છે, સમજાય છે કે નહીં? આ તો સીધી વાત છે ગુરુજી, માર ધડાક પહેલેથી એક ગાને બે કટકાઈ વાત છે, ઢીલું પોચાનું આમાં કામ છે. થોડું આ થઈ જાય. જગતને જો રાજી કરવા માટે તું ગયો તો દુનિયા જગત ક્યારે રાજી થાયવી નથી, જગત ક્યારે રાજી નહીં થાય, કેમ કે જગત તો આખી સ્વાર્થની દુનિયા છે, સ્વરૂપ છે, આમાં કોઈના પ્રત્યે દ્વેષની વાત નથી, સ્વરૂપ જ છે આવું, સમજાય છે? જગત ક્યારે રાજી નહીં થાય. આ મનુષ્ય પર્યાય મને મારો આત્મા રાજી કરવા માટે આવો અવસર મળ્યો છે. આ પહેલું અંદરમાં એવો એક ભાવ પાક્કો બનાવી રાખવો ભાઈ, સમજાય છે કે નહીં? હા, તો 24 કલાક જે વિચાર કરે, એક તો પેલા કોઈ ને અપ્રયોજન બુદ્ધ શું કામ, અહીંયા સમજો કે ભાઈ અહીંયા મુંબઈ આવ્યો છે અને રેલવે સ્ટેશન પર બેઠો છે અને 1/2 કલાક ટ્રેન લેટ છે, અને પછી આપણા રેલવેનું આવું ને એના કરતા ફોરેનનું રેલવેનું આવું ને આનું આવું. આપણા ત્યાં સિસ્ટમ બધી હજુ આટલા વર્ષ થયા પણ આઝાદીને આટલા વર્ષ થયા પણ કોઈ સુધારો જ નથી થયો. મૂકને બંધ, તું આઝાદ થઈ જા ને, અંદરમાં તારો ગુરુદેવ આઝાદ ભગવાન આત્મા બતાવ્યો છે ને, તું મિથ્યાત્વની ગુલામીમાંથી આઝાદ થઈ જા ને. અને બીજી વાત, તે પાપ કર્યા છે માટે તારે 2-2 કલાક એરપોર્ટ ઉપર બેસી રહેવું પડે છે, એમાં કોનો શું વાંક છે, સમજાય? બેઠા અમે વહેલા ગયા પણ ફ્લાઇટ 3 કલાક લેટ હતી, વરસાદ પડ્યો તેનો ઉપર આંટા મારવા આપણે હેરાન પરેશાન થઈ ગયા, સમજાય છે કે નહીં? પણ બેટા તને બાવળીએ ચડવાનું કહેશે કોણ તને? હા, તને ચડવાનું કોણ કહેશે, સમજાય છે કે નહીં? બાવળના ઝાડ ઉપર ચડી તો કાંટા જ વાગવાના હશે, સમજાય છે કે નહીં? અહીંયા આત્મામાં લગાવી દે ને ઉપયોગ, તું લગાવી જાય, અમે તને બતાવીએ છીએ ને, પદ્ધતિ બતાવીએ છીએ ભાઈ. હા, નહીં તો દિવસે તું એવી જગ્યાએ જઈ રહ્યો છે, મરણની સમીપ જઈ રહ્યો છે. અત્યારે અસાતા વેદનીના ઉદય આવે છે. ઘણી વાર આપણે કહીએ છીએ, અત્યારે અહીંયા જે સ્વાધ્યાયમાં મોટાભાગના બેઠેલા હશે એમને કોઈને કાં તો ઘી બંધ કરાવ્યું હશે, કોઈને ખાંડ બંધ કરાવી હશે, કોઈને શું કહે મીઠું બંધ કરાવ્યું હશે, કોઈને તેલ બંધ કરાવ્યું હશે. જેને હજુ બંધ નથી કરાવ્યું ને એ તો અહીંયા આવે છે ને, અત્યારે તો બહારમાં કૂદકા મારતા હશે ને, ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હા હા, એને તો હવે એને તો કે કોને જોયું સ્વર્ગ ને કોને, એને તો સ્વર્ગ ને નરક નો સ્વીકાર કરવામાં ફાંપ આવે. જેને બધી તકલીફો હોય એ મંદિરમાં જાય, અમારે કોઈ તકલીફ, અમારે તો બહારમાં જ બધું સ્વર્ગ જેવું છે ને, એને સાંભળવાનો ભાવ જલ્દીથી બનતો નથી. એ તો કોઈ વિરલા જીવો, ચક્રવર્તીના 8-8 વર્ષના કુમારો પણ અંદરમાં કેવા, અંદરમાં એવી જાતિના પરિણામ, 8-9 વર્ષના ચક્રવર્તીના કુમારો કે નહીં, અમારે આ ચક્રવર્તીનું શાસન ના જોઈએ, અમારે આ રાજવૈભવ, અમે તો ભગવાન આદિનાથના સમવશરણમાં જઈને દીક્ષા લઈશું અને મોક્ષ લક્ષ્મીને વરવા માટે અમે આવ્યા છીએ, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ચાલ્યા ગયા. એમને એવી ભાવના ના ભાવી, હજુ આપણે ચક્રવર્તીના દીકરા છીએ ને, હજુ 80-90-100-200 વર્ષ પછી ભોગવીને દીક્ષા લઈશું, પણ પહેલે નક્કી થઈ આત્મામાંથી જે આનંદ આવે છે એવો આનંદ જગતના કોઈ પદાર્થમાં છે નહીં. એ સ્વસંવેદનથી જે નિર્ણય થાય છે, 154 નંબરના શ્લોક સમયસારમાં લખી છે, યત વજ્રે અપી પતત્યમિ ભય ચલાત્રૈલોક્ય મુક્તા. એ સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધાને દુનિયાની કોઈ તાકાત નથી કે એને ફેરવી શકે. આમાંથી સુખ મળે ને આમાંથી સુખ મળે કે નહીં, સુખ તો અહીંયા ત્યાં, તમારે સુધરવું હોય તો સુધરો, બાકી અમને સુધારવાનો પ્રયત્ન નહીં કરતા. આ સમ્યક દ્રષ્ટિની આત્માના આશરે શ્રદ્ધા, જે કહે બળવાન વસ્તુનું બળ અંદરમાં સમ્યક દ્રષ્ટિ પાસે જોવામાં આવે છે. એટલે જે કહ્યું ને, કંઈક નું કંઈક સમજાય છે ને, બધાને કંઈને જમતા પહેલા કાં તો ગોળી લેવી પડે, કાં તો પછી લેવી પડે, સાથેને સાથે રાખવી પડે. કેવી કેવી ઘટનાઓ કેવી છે, ડોક્ટર પાસે જાય, પુણ્યનો ઉદય તો કેવો હોય કે આખી ઘીમાં 2 વાર રોટલી ડબોળીને ખાઈ શકાય એવું પુણ્યનો ઉદય હોય ને, સમજો. પણ ડોક્ટર પાસે જાય એટલે ડોક્ટર એમ કહે કે જુઓ ઘી બિલકુલ નહીં ખાવાનું, સમજાય છે કે નહીં? કે સાહેબ ગાયનું ઘી કે ગાયનું એ નહીં, કશું ઘી નહીં ખાવાનું તમારે, બધા ઓપ્શન પૂછે ને. હા, કે નહીં ઘી નહીં ખાવાનું. કે સાહેબ કેટલો ટાઈમ સુધી? ડોક્ટર કહે કે આ જીવન નહીં ખાવાનું. એટલે પેલા આ જીવન ઘી નહીં ખાવાનું, અચ્છા પછી ડોક્ટર એક દવા લખી આપે, પછી પૂછે સાહેબ આ ગોળી કે આ જીવન ખાવાની, સમજાય છે કે નહીં? હવે જો આખું ઇક્વેશન બદલાઈ ગયું ને, પેલું હવે જો પાપનો ઉદય, સમજાય છે? ગોળી ખાવાની બિલકુલ ગમતી નથી, છતાં યાદ કરી કરીને ખાવી પડે. પૂછે ભાઈ ચલો ભાઈ ટાઈમ થાય એટલે મને પાછું એલાર્મ મૂકી રાખે, ગોળીમાં ભૂલ ના પડી જાય, ગોળીમાં ભૂલ ના. આ સમ્યક દ્રષ્ટિનું પણ તમે લગાવી શકો. બોલો એ ગોળી ખાવ છો તો અનાસક્ત ભાવે ખાવ છો કે આસક્તિ ભાવે? અનાશક્તિ ભાવે ને. એ ભોગવવાનું નથી ગમતું છતાં ભોગવવું પડે છે. એમ સમ્યક દ્રષ્ટિ આત્માના આનંદનો સ્વાદ આવે છે ને, એને આ બધા વિષયો ભોગવવા પડતા દેખાવા હોવા છતાં અંદરમાં ભોગવવાનો રંચ માત્ર ભાવ છે નહીં. નિદ્રાધિકારમાં દ્રષ્ટાંત પણ આપ્યું છે, સેવે છતાં નહીં સેવતો અને સેવતો સેવક બને. હવે જો તો ખરા કેવા, હવે આપણા હાથમાં શું છે અક્ષયભાઈ કે ભાઈ મારે આ ખાવું છે પણ ડોક્ટર ના પાડે છે, ખાધું તો ગયા સમજો, સમજાય છે કે નહીં? અને આ ગોળી રોજ ખાવાની. હવે જુઓ, હવે આ રોજ ખાવાની, જે ખાવાની ઈચ્છા છે એ બિલકુલ નહીં ખાવાનું, અને જે ખાવાની ઈચ્છા નથી અને રોજ ખાવાનું, આ છે સંસારનું સ્વરૂપ. અને એમાં ગેવમાં બે ભાગ પાડ્યા, વાત્યા આવી, ગેવમાં બે ભાગ પાડ્યા, દવા અનિષ્ટ છે અને રસ અને રોટલી શું છે ઈષ્ટ છે. અહીંયા કે છે ગેવમાં બે ભાગ ન પાડ, આપણા મુનિરા જયારે આહાર લેશે, સમજાય છે કે ને, એક બાર દિન મેં લે આહાર ખડે અલપનિજ પાન મેં. કૃપાળુ દેવે લખ્યું છે સર્વ પ્રકારના આહાર ને પુદગલ જાળીને ભક્ષણ કરવું. પુદગલ જ્ઞાનનું જ્ઞે છે, ગેવમાં શું કામ ભાગ પડો સૌ ભાઈ, સમજાય છે કે નહીં? અને એટલે વાત કરીને પહેલી વાત જે આપણે કરી, ને કેટલા વાગે આપણે ટાઈમ મને જરા કહેજો, આપણે 9:30 10 સુધી છે ને, સાંભળજો જરાક, કે જે પહેલી વાત કરીને આપણે જ્ઞાનની અંદર, તો જો સાંભળજો કે પછી આજે એક પછી એક થોડી વાત આવી ને કે આ બધું ડોક્ટર બંધ કરાવે છે, છેલ્લે એક સમયે તું એ સ્ટેજ ઉપર આવે છે, અત્યારે ઘી તેલ દૂધ બંધ કરાવ્યું છે ને, એક લાસ્ટ નાડી બંધ થઈ જશે, થઈ જશે ને, પછી સ્ટેજ આવશે. એ નાડી બંધ થાય એ પેલા પૂજ્ય ગુરુદેવના શબ્દમાં દેહ તને છોડે એ પેલા તું દેહને છોડી દે, કે હું એનાથી ભિન્ન ભગવાન આત્મા છું. આ મૃતક કલેવરમાં ભગવાન આત્મા મૂર્છાયો છે ને, એ મૂર્છા તોડી નાખ અને હું પરમાત્મા છું, એવું તારી પર્યામાં મંગલાચરણ કરતું, તું તારી પર્યામાં મંગલાચરણ કરી નાખ તો પછી તારો મૃત્યુ મહોત્સવ થશે, સમજાય છે ને? બાકી જે મેં કહ્યું આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન, જેમણે ક્રિકેટની વાત કરીને, કાં તો આર્ત ધ્યાન કરે છે સોફામાં કૂદકા મારે છે કામ વગરના, સમજાય છે કે નહીં? આર્ત ધ્યાન કરે છે, અને કાં તો રૌદ્ર ધ્યાનમાં એવી જાતિના, રૌદ્ર ધ્યાન નરક ગતિનું કારણ કહ્યું છે, નરક ગતિનું કારણ. અને સાધનો વિષય ચાલે છે, આત્માના પરિણામ ત્રણ પ્રકારના છે, સંકલેશ પરિણામ છે, ફાઇલ ખુલે સંકલેશ પરિણામ છે, રૌદ્ર ધ્યાન અને આર્ત ધ્યાન. પહેલા બોલે જ આઉટ થઈ ગયો તો જાણે એને ઘરમાં બિચારા એના શ્રીમતી સરસ મજાનું ભોજન બનાવ્યું, એનું ભાવતું ભોજન, તો એ કે આજે ખાવાનો મૂડ જ નથી, એટલે પણ તારે શું છે ખાવાનું મૂડ નહીં, સમજાય છે કે નહીં? હા હા આવું છે ભાઈ, સમજવી વાત, સાંભળજો હવે જરા, કે આખું લોકાલોક જ્ઞે છે પણ કેવળ જ્ઞાન પ્રગટ થયું તો જ્ઞે કહેવાશે લોકાલોક. એવી રીતે અંદરમાં આવ્યા તો આ બધા પદાર્થો જ્ઞે તો છે, કોઈ ઇષ્ટનિષ્ઠ નથી, જ્ઞે છે પણ જ્ઞાનનું જ્ઞે છે. અને અજ્ઞાની જીભ પાસે ઓલરેડી જ્ઞાન નથી, જ્ઞાન નથી, જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. તો અજ્ઞાની પાસે જ્ઞાન નથી તો શું છે? અજ્ઞાની પાસે અજ્ઞાન છે. શું છે? અજ્ઞાન છે. કેમ? કેમ કે તું જ્ઞેયોમાં ભાગ પાડે છે, આ સારું અને ખરાબ એવા ભાગ પાડે છે ને, માટે તું મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. જ્યારે સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે તો કહે છે બહારમાં અનુકૂળ સંયોગો હોય કે પ્રતિકૂળ છે, સંયોગ કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ હોતા નથી, એ સમ્યક જ્ઞાન આત્માના આશ્રય પ્રગટ થાય છે. હું જ્ઞાન ગોષ્ઠીમાં એક વાંચું છું, તમે જરા શાંતિથી સાંભળજો. જ્ઞાન ગોષ્ઠીની અંદર ગુરુદેવે એક પ્રશ્ન કર્યો છે, મેં જે સમજાવ્યું ને આખું તમારી અંદર આવી જશે, સાંભળજો જરાક. પ્રશ્ન કર્યો છે ગુરુદેવશ્રીને કે અજ્ઞાનીને તો જ્ઞાન ગોષ્ઠીમાં 473 નંબરનો બોલ છે, તમે સાંભળજો પછી ઘરે જઈને. પ્રશ્ન છે અજ્ઞાનીને તો નિમિત્ત ખરેખર જ્ઞે પણ નથી એમ આપ કહો છો, એ કેવી રીતે? આ જ્ઞે છે, અજ્ઞાનીને જ્ઞે લાગુ પડતું જ નથી, જ્ઞાનનું જ્ઞે કે તારી પાસે જ્ઞાન નથી, એટલે સમાધાન જુઓ ગુરુદેવ કેટલો સરળ છે. જ્ઞાન વગર જ્ઞે કોનું? વાહ કેવું સરળ લખ્યું છે, જ્ઞાન વગર જ્ઞે કોનું, સમજાય છે ને? બે આંગળી કેટલી છે કે 4, તો જ્ઞે તમારી પાસે જ્ઞાન છે તો જ્ઞાન હોય તો જ્ઞે કહેવાયા. આ 4 આંગળી જ્ઞે, જ્ઞાનનું જ્ઞે, કે સમ્યક જ્ઞાન પ્રગટ નહીં તો કેમ જ્ઞે નહીં? કેમ કે નહીં તો તું એમ માનીશ કે આંગળી છે ને માટે જ્ઞાન થયું, આ 4 છે માટે 4 નું જ્ઞાન. જ્ઞાન ક્યાંથી આવે છે? જ્ઞાન ક્યાં થયા? આ ચાર છે તો ચાર નું જ્ઞાન થયું, ત્રણ છે તો ત્રણ નું જ્ઞાન, બે છે તો બે નું. તું એમ સમજે છે જ્ઞાન આંગળીમાંથી આવે છે. જ્ઞાનની પર્યાય તો આત્માનું વિશેષ છે, સામાન્યનું વિશેષ છે, ત્રિકાળીનું વિશેષ છે ને. જ્ઞાનની પર્યાય એ તો આત્માનું વિશેષ છે. જયારે તે માન્યું કે આંગળીથી જ્ઞાન થાય છે, આ જ્ઞેજ ઘડિયાળ જોઈ કે ભાઈ 10:15 થયા હશે તો કેટલા વાગે આમ જોયું, તરત જ સમ્ય દ્રષ્ટિ પણ જોશે, ત્યાં જોશે કે હા ભાઈ 10:15 થવા આવ્યા હશે. પણ એ જાણે છે જ્ઞાન અંદરથી આવે છે. જ્ઞાન ક્યાંથી આવે છે? જયારે અજ્ઞાની સમજે છે કે જ્ઞેયથી જ્ઞાન થાય છે. સમજાય છે કે નહીં? હા, એટલે કે છે જ્ઞાન વગર જ્ઞે, તારી પાસે જ્ઞાન જ નથી. તું તો જ્ઞેથી જ્ઞાન માને છે અને તે જ્ઞાનથી શૂન્ય માન્યો તેને. તારા જ્ઞાનને તો જ્ઞેયો પી ગયા છે, તારા જ્ઞાનને જ્ઞેયો પી ગયા છે અને તું તો જ્ઞાનથી શૂન્ય થઈ ગયો છે. પરિપીતમ 14 પ્રકારના ભંગમાં લખ્યું છે શ્લોકની અંદર, અજ્ઞાનીના જ્ઞાનને જ્ઞેયો પી ગયા છે. હા, અને ભગવાનનું કેવલ જ્ઞાન લોકાલોકને પી ગયું છે. આખું સમજાય છે ને બંને? હા, જો આવે છે ને, લોકાલોક ઝલકતે જિસમે એસા પ્રભુ કા કેવલ જ્ઞાન, લીન રહે નિજ શુદ્ધાત્મ મે પ્રતિક્ષણ હું આનંદ મહાન. નિયમસાર શુદ્ધોપયોગની ઘણી ગાથાઓ આવી ગયા બે લાઈનની અંદર, ચાર પાંચ ગાથાઓ છે આ. જીઓ સાંભળજો, જ્ઞાન વગર જ્ઞેય કોનું? વાહ, જેમ લોકાલોક તો સદાય છે. હવે જે વાત કે લોકાલોક તો સદાય છે, પણ જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું ને ત્યારે લોકાલોક તેના જ્ઞેય થયા. ભાઈ હરેન્દ્રભાઈ, ત્યારે જ્ઞેય થયા લોકાલોક. કેવળ જ્ઞાન થયા પહેલા લોકાલોક તેનું જ્ઞેય ન હતું. લોકાલોક હતું ખરું, પણ એનું જ્ઞેય નહોતું. કેમ કે એની પાસે શું નહોતું? કેવળ જ્ઞાન નહોતું, એટલે એ જ્ઞેય નહોતું. પણ જ્યારે, વાહ સાંભળજો, સ્વાસ્ત્રય કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન કેવી રીતે થયું? સ્વના આશ્રય કેવળ જ્ઞાન. સર્વજ્ઞ તો શક્તિ છે ને, પણ જ્યારે સ્વાસ્ત્રય કેવળ જ્ઞાન થયું ત્યારે તેનું જ્ઞેય થયું. તેમ આ દ્રષ્ટાંત, જેમ આજના સ્વાધ્યાયમાં પણ જ્ઞાનીને સમજાવવા માટે કેવળ જ્ઞાનીને દ્રષ્ટાંત આપ્યું ને, એમ જેમ તેમ નીચલી દશામાં પણ ખરેખર તો રાગાદી અને નિમિત્તો તે જ્ઞાનનું જ્ઞેય જ છે. નીચલી દશામાં પણ જ્ઞાનનું જ્ઞેય જ છે, પણ ખરેખર તેને જ્ઞાનનું જ્ઞેય ક્યારે કહેવાય? કે હું તે રાગ અને નિમિત્તોથી ભિન્ન છું એમ સ્વસન્મુખ થઈને જો આત્માનું જ્ઞાન પ્રગટ કરે તો તે જ્ઞાન રાગ અને નિમિત્તને બધા પરદ્રવ્યોને પર જ્ઞેય તરીકે યથાર્થ જાણે. યથાર્થ જાણે માને જ્ઞેયોમાં ભાગ પાડે, જ્ઞેયોમાં ભાગ ના પાડે. જો આજે એક વાત આવી હતી ને કે પ્રવચન સારનો આધાર હતો, એની અંદર પેલું પાણીનું ધસમસતું પૂર આવે, ધસમસતું પૂર અને સામે સેતુ બંધ પુલ હોય, પુલ હોય ને ધસમસતું પૂર, તો પુલના શું કરે? બે ભાગ પાડે. પ્રવચન સારમાં ગાથા છે, બે ભાગ પાડી નાખે. એમ જેમ પેલા પુલના બે ભાગ પડે તો મોટું નુકસાન થયું કે ના થયું? ધસમસતું પૂર આવ્યું અને પુલના બે ભાગ કડ્યા તો મોટું નુકસાન થયું. એ મિથ્યા દ્રષ્ટિ જીવ છે ને, એને મિથ્યાત્વનું ધસમસતું પૂર છે. સમજાય છે કે નહીં? અને શું કરે છે? પેલા જ્ઞેયોમાં શું કરે છે? જ્ઞેયોમાં બે ભાગ કરે છે. જેમ પેલા પુલના બે ટુકડા કરી નાખે, નુકસાન કર્યું, એ મિથ્યા દ્રષ્ટિ જ્ઞેયોમાં બે ભાગ કરીને પોતાની પર્યાયમાં અનંત ડગલે ને પગલે નુકસાન કરી રહ્યા છે. પ્રવચન સારની ગાથા છે આ. જુઓ, પણ ખરેખર હા, હું તે રાગ અને નિમિત્તોથી ભિન્ન છું એમ સ્વસન્મુખ થઈને જો આત્માનું જ્ઞાન પ્રગટ કરે તો તે જ્ઞાન રાગ અને નિમિત્તને પરજ્ઞેય તરીકે યથાર્થ જાણે અને ત્યારે એને જ્ઞેય કહેવાય. સમજાય છે કે નહીં? તું તો વાતોડિયો જ્ઞાયક થઈ ગયો. સમજાય છે કે નહીં? વાતોડિયો જ્ઞાન કહેવાય ને ગુરુદેવસિંહના શબ્દોમાં, કઈ વાતો કરવાથી વડા ના બને. વડામાં આમ જોઈએ ને આટલો લોટ જોઈએ ને આટલું તેલ જોઈએ ને, બોલે વાતો શું કરો છો? બનાવો ને વડા. સમજાય છે કે નહીં? વાતો કરવાથી થોડા વડા બને. એમ તું વાતોમાં જ્ઞાયકની વાતો કરતો થઈ ગયો, પણ એવું નહીં ચાલે ભાઈ. એના માટે તો જેવું કારણ આપવું પડે એવું આપવું પડશે. જો સાંભળો, રાગાદી કે નિમિત્ત કે જ્ઞાનના કરતા તો નથી પણ હા, અને ત્યારે તેને જ્ઞાન કહેવાય. રાગાદી કે નિમિત્ત તે જ્ઞાનના કરતા તો નથી, એ જ્ઞાનને તો ના કરે, પણ અજ્ઞાનીને. તો હવે અજ્ઞાનીની વાત, अज्ञानी ने तो ते खरेखर ज्ञानु ज्ञेयपण नथी। केम के अज्ञानी ने स्वना आश्रय सम्यक ज्ञान प्रगट ज नथी थयु। अज्ञानी पासे ज्ञान नी प्रॉपर्टी ज नथी। 31मी गाथा जीती इंद्रियो ज्ञान स्वभाव है, ज्ञान ज खिल्यु नथी। तेनु ज्ञान राग माज एकाकार थई जतु, जे राग अथवा परद्रव्य ने जाने एनी अंदर एकाकार थई जाय, एवो जो पोताने माने से। ज्ञान राग मा एकाकार गे मिश्रित ज्ञान नो स्वाद, क्यों ने हाथी बधु भेगू करीने खाय एम आ अज्ञानी नु ज्ञान गेओ मा मिक्स करी नाखे छे अभिप्राय मा। अज्ञानी ने तो ते खरेखर ज्ञान नु ज्ञेय पण नथी, केम के तेना मा स्वना आश्रय ज्ञान खिल्यु नथी। एनु ज्ञान राग मा ज एकाकार थई जतु होवाथी राग ने ज्ञेय करवानी ताकत अज्ञानी ना ज्ञान मा खिली नथी। वाह, आ जुदा पाड़वानी ताकत आत्मा ने आ बधा भिन्न से एवं ज्ञान अंदर में सम्यक दृष्टि जीव सिवाय मिथ्या दृष्टि जीवनी पासे ये ताकत छे नहीं। अने ताकत क्या थी आवे? बड़वान वस्तु नु बड़ त्या थी आवसे ताकत। जो राग थी जुड़ो, राग थी जुदो पड़या वगर राग ने ज्ञेय करवानी ज्ञान नी ताकत खिले त्यारे राग अने निमित्त थी भिन्न आत्म स्वभाव ने जाण्या वगर राग ने राग तरीके अने निमित्त ने निमित्त तरीके जाण से कोण? जाणनारू जे ज्ञान से ने, एना एना थी पोताने भिन्न जाणनारू जे ज्ञान से, ए ज्ञान तो राग अने निमित्त नी रुचि मां अटकी गयु से। जेना थी जुदू पड़वानू से ने ज्ञान तो ए पार्टी मां घुसी गयु से। समझाय से कि नहीं? ज्ञान ज्ञान ने ज्ञायक नी पार्टी मां रहेवानू हतुं ने, ज्ञानी पर्याय ने ज्ञायक नी पार्टी में रहेवानू हतुं। एनी जगह ज्ञानी पर्याय जेना थी जुदा पड़वानू छे ने एनी साथे ज मिक्स थई गई छे। समझाय छे कि नहीं? एनी साथे ज भेड़छेड़पणू करी नाखी छे, तो पछी आ जुदू से खबर क्यांथी पड़शे? जो जाणनारू ज्ञान तो राग अने निमित्त नी रुचि में अटकी पड़ी छे। आत्मा नी रुचि तरफ वड़या वगर अने राग तथा निमित्त नी रुचि टळ्या वगर, शू कह्युं? आत्मानी रुचि तरफ वड़या वगर अने राग तथा निमित्त नी रुचि टड़या वगर निमित्त नु अने व्यवहार नु साचू ज्ञान थाय नहीं। या तो निमित्त तो कहेवाय, तने सेनु निमित्त? उपादान नु ज्ञान से, उपादान नु ज्ञान होय तो निमित्त नु ज्ञान। एम ज्यारे स्वना आश्रय ज्ञान स्वभावनी प्रतीति करीने ज्ञान स्वभाव ने ज स्वज्ञेय कर्यो त्यारे स्वपर प्रकाशक ज्ञान सामर्थ्य खिलता निमित्त वगैरे पण तेना बधा व्यवहार थी ज्ञेय थया। अने आजे छेल्ली वात हती के पछी पूर्ण ज्ञान थाय, ए ज सम्यक ज्ञान आगळ वधी वधी ने गुरुदेवजीना शब्दों में कहे तो बीज थई तो पूनम थई छुटको, ए ज ज्ञान आगळ वधी ने केवल ज्ञान ने प्राप्त थाय से। तो सर्वे आत्मा थी जीवो आवी जाति नु ऊंचू तत्व मिली से एने आत्मसात करीने शीघ्रता थी केवल ज्ञान ने प्राप्त करे एवी मंगल कामना।
जय जिनेन्द्र। बे मिनिट टाइम थई गयो छे, पण बे ज मिनिट लाउ छु। सोमिल भाई ने भी कईक एनाउंसमेंट करी छे, हूँ पण करू छु। केटलू सरस आपणने शैलेश भाई स्वाध्याय करावे छे, केटला केटला पॉइंट ने टच करे छे। बळवान वस्तु नु बळ करवानुं छे, शुं ભેદ જ્ઞાન કરીએ છીએ? ભેળસેળ આપણી કેટલી બધી બધા ભાવો આપણા અનર્થ દંડ રિલેટેડ કેટલું બધું એમને લીધું, લેશિયાનું સ્વરૂપ, એમાં મિથ્યાત્વ, અનંત અનંત બુદ્ધિ, એવા કેટલા કેટલા અલગ અલગ રીતે કેટલા ભાવ લીધા। સાંજના પણ ખૂબ જ સરસ ભાવના પર એમના સ્વાધ્યાય હોય છે, કેવી કેવી સરસ ભાવના કરે છે કે ક્યાં જવું છે? સ્વર્ગમાં જઈને ગુરુદેવ શ્રી પાસે પાછું સમયસર સાંભળવું છે। ટોડલ મસ્જીને કેવું છે કે તમે જે અધિકાર અધૂરો છોડ્યો તો એ પૂરો કરો, કેવી કેવી સુપર બહુ સરસ ભાવનાથી ખૂબ જ સરસ સ્વાધ્યાય કરાવે છે। આજે તો અમને એમણે પૂજામાં પણ, અષ્ટાનિકાની પૂજામાં પણ નંદેશ્વર દીપનું ખૂબ જ સરસ વર્ણન કર્યું, તો આપણને એવું લાગે કે જાણે એક કલાક, અરે એક કલાક પૂરો થઈ ગયો અને ચાર દિવસ તો પૂરા થઈ બી ગયા, અને હવે ખાલી આપણી પાસે ચાર જ દિવસ છે। તો હું અક્ષરભાઈને વિનંતી કરું છું કે આપણે શૈલેષભાઈને અહીંયા જ રોકી લઈએ, જવા નથી દેવા। ખૂબ સરસ સ્વાધ્યાય કરાવે છે, અમારો જે પુરુષાર્થ નબળો પડી ગયો હોય કે ક્યાંક ક્યાંક અમે આડાઓડા થઈ જતા હોય એમાં પણ આવા સરસ સ્વાધ્યાય સાંભળીને અમારા પુરુષાર્થને વેગ મળે છે અને ખૂબ જ એમ થઈ જાય છે કે સ્વાધ્યાય જો કોઈ એક કલાક કરતું હોય એને એમ લાગે કે હું 3 કલાક કરવા માંડું, કોઈને એમ લાગતું હોય કે હું 4 કલાક કરું છું, એને કેમ થઈ જાય કે આખો દિવસ કરવા લાગું. ખૂબ સરસ સ્વાધ્યાય કે શૈલેષભાઈનો છે, આપણે ખૂબ એમને આભાર માનીએ. ખૂબ જ જય જીનેન્દ્ર, ખૂબ બહુ આપણને સરસ મજાનો સ્વાધ્યાય કરાવે છે અને આપણે એને અહીંયા રોકી લેવાની ભાવના છે, પણ આપણે એમને વિનંતી કરશું કે આવી રીતના જ અમારા મંદિરને ખૂબ જ લાભ આપજો અને ઘડી ઘડી અહીંયા આવતા રહેજો.
જેમ આશીષભાઈએ કહ્યું એમ, હવે આપણી પાસે ફક્ત 4 દિવસ જ બાકી છે. આપણે તો ગુરુદેવશ્રીની પરંપરા છે ને કે સાંજના સ્વાધ્યાયમાં તત્વચર્ચા પ્રશ્ન ઉત્તર આદિ થાય છે, તો અહીંયા આપણે પણ તમને જે પણ કાંઈ પ્રશ્ન હોય એક કાગળ પર લખીને કાં તો સમકીતજીને અથવા ભવ્યભાઈને તમે વોટ્સએપ કરી દેજો અથવા કાગળ અહીંયા સબમિટ કરજો, તો આપણે એમને પૂછશું. સાંજના સમયમાંથી થોડો સમય કાઢીને આવી રીતના આપણે પ્રશ્નો ઉત્તર રાખશું, એટલે બધા પોતાના ક્વેશ્ચન તૈયાર કરીને એડવાન્સમાં મોકલાવજો તો શું ચર્ચા એ રીતે વ્યવસ્થિત થઈ શકે. તો પહેલાથી જ તમારા ક્વેશ્ચન વોટ્સએપ કાં તો ભવ્યભાઈને કાં સમકીતભાઈને પહેલેથી કરી દેજો.
જાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.
બોલો ઋષભાદી મહાવીર પર્યંત 2400 જીનેન્દ્ર ભગવાનનો, સાક્ષાત સમસણમાં બિરાજમાન સિમંદર આદિ અજિત વીર પર્યંત 20 વીરમાન જીનેન્દ્ર ભગવાનનો, અખંડ સાધનાના પ્રતિક બાહુબલી મનેન્દ્ર ભગવાનનો, સમય સારાદિ સમસ્ત જીનવાણી માતનો, કળિકાશ્રમના કુંકુના આચાર્ય દેવાદિ સર્વમનીશ્વર ભગવાનનો, આપણા સૌના પરમ ઉપકારી કરુણા નિધાન પરમ પૂજ્ય કાહન ગુરુદેવનો, કાહન ગુરુદેવ શ્રીનો મહિમા બતાવનાર પ્રસમ મૂર્તિ ભગવતી માતનો, અપુઅસરના આત્મસિંહ દાતા એવા પરમ પૂજ્ય કૃપાળુદેવ આદિ સર્વજ્ઞાની ધર્માત્માઓનો, પરમ પવિત્ર વિતરાક્તમય સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી માં કો વંદના સત બાર હૈ. બોલો જિનવાણી માતનો જય હો.